चरणों की दया, पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
અનુભૂતિ રૂપ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને દર્શન છે। એટલે એને સાચું છે. ચારે ચાર વસ્તુઓ જે છે એને માટે સાચું છે. દેવ ગુરુ ધર્મ નું શ્રદ્ધાન પણ અનુભવ દ્વારા નક્કી કર્યું છે, તત્વની શ્રદ્ધા કરી છે તે પણ અનુભવ દ્વારા, સ્વ પરનું શ્રદ્ધાન પણ અનુભવ દ્વારા અને આત્મ શ્રદ્ધાન પણ અનુભવ દ્વારા એને નક્કી કર્યું છે. એટલે એને સમ્યક દ્રષ્ટિને સાચા છે અને મિથ્યા દ્રષ્ટિને એ માત્ર આભાસ છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિને હજી અનુભવ થયો નથી, એટલે ત્યાં સુધી એને અનુભવ નથી થયો ત્યાં સુધી એ જે કઈ માને છે એ આભાસ જેવું છે. અનુભવ વિનાનું જે જ્ઞાન છે, માત્ર તમને કહીએ કે તમે માનો છો એ વસ્તુમાં તો તમે બદલાઈ પણ જાઓ. તમને કહી દેવામાં આવે કે ઓસ્ટ્રેલિયામાં આવું છે, તમે ઓસ્ટ્રેલિયા જોયું નથી, અનુભવ નથી, બીજો માણસ આવી તમને એમ કે ના ઓસ્ટ્રેલિયામાં એવું નથી, ઓસ્ટ્રેલિયામાં તો આવું છે, તો તમે પાછા ફેરવાઈ પણ જાઓ. એટલે તમે પોતે જ્યાં સુધી અનુભવ નથી કરતા ત્યાં સુધી તમારી શ્રદ્ધા જે છે, એટલે કે શ્રદ્ધા એ આભાસ માત્ર છે, એ સત્ય હોતું નથી, સાચું હોતું નથી. એટલે અહીંયા ચારે મિથ્યા દ્રષ્ટિને તો આભાસ નો હતો, મિથ્યા છે એને તો આભાસ છે, સમ્યક દ્રષ્ટિને ચારે છે એ સાચા છે, એને અનુભવ દ્વારા થયા છે. એ વાત જે છે એને લઈને અહીંયા એમણે કઈક વાત આપણને સમજાવી છે. તો ત્યાં એ કે છે કે ત્યાં આભાસ માત્ર જે કહ્યું છે એ આભાસ માત્ર છે, તે નિયમ રહિતપણે સમ્યકત્વના પરંપરા કારણ છે. એટલે જે સમ્યકત્વના પરંપરા કારણ તો છે એ આભાસ છે. કેમ કે આભાસ છે એટલે એવું ખ્યાલમાં આવ્યું છે એને અવગ્રહ યા અવાય અને પછી ધારણા, એ રીતે ધારણા જ્ઞાન સુધી લઈ ગયો છે, વિકલ્પમાં છે, અભ્યાસ કર્યું છે, દ્રવ્ય દ્વારા કદાચ જાણ્યું છે, એ રીતે એના નિમિત્તે જે આભાસ માત્ર જે છે એના નિમિત્તે એને પછી જે જ્ઞાન સમ્યક દર્શન છે તેવું સમ્યક દર્શન પ્રગટ થતા બરાબર થઈ જાય. એટલે સમ્યકના એક પરંપરા કારણ છે એને કયા, પણ એવો નિયમ નથી, નિયમ નિયમ ના કહી શકાય કે જેવું આભાસ માત્ર છે તો એને હવે સમ્યકત્વ થશે એવો નિયમ કઈ ના થશે, થાય અને ન પણ થાય. એટલે એને કહ્યું કે નિયમ રહીતપણે એ સમ્યકત્વના પરંપરા કારણ છે તથા સાચા છે. જે સાચા છે તે નિયમથી સાક્ષાત કારણ છે, એટલે સમ્યકત્વ સહિત જેને છે તેને એ મોક્ષ માર્ગમાં છે એ રીતે જોઈએ તો એ બધું એને સાક્ષાત કારણ છે. જેને સમ્યક્ત થયું છે, અનુભવ પૂર્વક કર્યું છે, એને માટે સાક્ષાત કારણ થાય છે. અહીંયા મૂળ વાત એ ઉપાદાન કારણ છે તે સાક્ષાત કારણ છે. એટલે જયારે એ જીવ પોતે આ બધું એનો અનુભવ કરે છે તો એને માટે થાય છે. જયારે અનુભવ નથી અને બીજાના અનુભવ દ્વારા એને જાણવું થાય છે તો એ સાક્ષાત નથી પણ એ પરંપરા કહેવામાં આવે. એમાં અનુભવ બીજાનો છે, એનો નથી, પોતાનો અનુભવ નથી. બીજું ઉદાહરણ કહીએ, બીજા ઉદાહરણમાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિના રાગના અંશ અનેક દોષોની પરંપરા થાય છે. મિથ્યા દ્રષ્ટિનો શુદ્ધ રાગ સર્વ અનર્થોની પરંપરાનું કારણ છે. આ 50 ટકાની ગાથા 168માં 68ની જતન આચાર્ય પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે. કે છે કે મિથ્યા દ્રષ્ટિ જે છે એનો રાગ, એને જે રાગ થાય છે એ રાગને લઈને પછી બીજો દોષ થાય અને બીજા દોષમાંથી બીજો એમ પરંપરા ચાલે. મિથ્યા દ્રષ્ટિના જે રાગ છે જેના રાગનો અંશ પણ છે તે પણ અનેક દોષ કાયક દોષો માટે કારણ બને છે કે અનેક દોષ પછી પરંપરા થાય. મિથ્યા દ્રષ્ટિનો પછી શુભ રાગ જે છે, રાગ ગમે તો શુભ હોય તો શુભ રાગ છે, શુભ રાગ પણ સર્વ અનર્થો જ પરંપરાનું કારણ થાય છે. સર્વ અનર્થો જ પરંપરાનું કારણ એમ છે કે બધા અનર્થ શુભ રાગ છે તો પણ હા, એમ તો અનર્થ તો એટલા માટે કયા કે એ દ્વારા મોક્ષ તત્વની પ્રાપ્તિ થતી નથી, બુદ્ધિની પ્રાપ્તિ થતી નથી, ધર્મની પ્રાપ્તિ થતી નથી, અને એ બધનું કારણ થાય છે એટલે અનર્થ. શુભ રાગ છે, શુભ રાગ એ બધનું કારણ છે, અનર્થ પરંપરાનું કારણ. ઉપેક્ષા આચાર્ય ભગવાન દ્વાદશા ની ઉપેક્ષા ની ગાથા 59 એમાં ત્યાં કહેવામાં આવ્યું છે. ગાથા તો પારંપર્ય આશ્રવ સુર્યણ નાસ્તી દ્વારા સંસાર ગમન કારણ આશ્રવ જાણ્યું. એનો અર્થ છે ગાથાનો કે કર્મનો આશ્રવ થનારી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતું નથી, માટે સંસારમાં ભટકવાના કારણરૂપ આશ્રવને નિંદ્ય જાણો. આમાં તત્વજ્ઞાનની વાત જે કહીએ એ બહુ સુંદર વાત છે, અને અહીંયા જે વાત સમજાવી છે એ વાત જુદી છે. પણ આપણે પહેલા મૂળ વાતને સમજીએ કે આ ગાથામાં શું તત્વજ્ઞાન કર્યું છે, શું સમજાવવું છે એ પહેલા આપણે લઈએ. કે કર્મનો આશ્રવ કરનારી ક્રિયા જેના દ્વારા ભાવ કર્મ આવે એને આપણે આશ્રવ કહીએ, ભાવ આશ્રવ કહીએ. અને ભાવ આશ્રય થાય તો પછી બંધ થાય, ભાવ બંધ થાય. ભાવ બંધના નિમિત્તે કળનો જે બંધ થાય, કળ પરમાણુ એ દ્રવ્ય બંધ અથવા જળનો બંધ, એ જળ કર્મ. એટલે એવી જે કઈ ક્રિયા કરવામાં આવે, ક્રિયા કરીએ ત્યારે આપણે એવા ભાવ હોય ને ક્રિયા થતી હોય, એટલે એ ભાવ જે થાય છે એ ખરેખર તો ભાવ આશ્રય છે. પણ તમે તે રીતે આપણે અહીંયા વાત ખૂબ સમજાવી છે કે કર્મનો આશ્રવ કરનારી ક્રિયા જેની સાથે તમારા એવા ભાવ છે, એ ક્રિયા કોઈ પણ ક્રિયા હોય કે જેનાથી કર્મનો આશ્રવ થાય, જેનાથી કર્મ બંધન થાય, કોઈ પણ ક્રિયા કે કોઈ પણ ભાવ છે એ કોઈ રીતે નિર્માણ કે પ્રાપ્તિક કારણ થાય. તમે ગમે તેવા શુભ કાર્યો કરતા હો, ભાવ કરતા હો કે શુદ્ધ ક્રિયાઓ કરતા હો, એનાથી બંધ થાય, શુભનો બંધ થાય. એટલે શું બંધ થાય? કર્મનો બંધ થાય, કર્મ આશ્રવ થાય. એ બધી જ ક્રિયાઓ, ભલે પૂજા કરતા હો, કરતા હો, ગમે તે કરતા હો, મતલબ નમસ્કાર ગમે તે કરતા હો, બધા શુદ્ધ ભાવ, શુદ્ધ ક્રિયા, એ બધું કોઈ રીતે પરંપરાએ પણ નહીં, કોઈ પણ રીતે નહીં નિર્વાણનું કારણ થાય નહીં. એના દ્વારા કોઈ પણ રીતે નિર્વાણ થાય નહીં, એટલે પરંપરાએ પણ એનાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતું નથી, માટે સંસારના ભટકવાના કારણરૂપ આશ્રવને નિંદ્ય જાણો. એટલે કે એ સંસારના ભટકવારૂપ જે આશ્રવ છે, એ આશ્રવ છે તે છોડવા લાયક છે, ચિંતા કરવા લાયક છે, નિંદ્ય આપો. એ ચિંતા કરવા લાયક એટલે છોડવા લાયક છે, એનો આશ્રય કરવા લાયક છે. તો આશ્રવ ભાવને રૂપમાં અહીંયા વાત કરવી છે. આશ્રવ છે કોઈ પણ પ્રકારના આશ્રવ હોય, એ આશ્રવ બધે શુદ્ધ ભાવ થતો હોય કે અશુદ્ધ ભાવથી થતો હોય, આશ્રવ માત્ર બંધનું કારણ છે. બંધનું જે કારણ હોય એ મુક્તિનું કારણ હોય શકે નહીં. એટલે જેનાથી આશ્રવ થાય એ બધાને તમે છૂટવા લાયક, ચિંતા કરવા લાયક હો. આ મૂળ ગાથાનો ભાવાર્થ. હવે અહીંયા વાત આપણને કેવી રીતે લેવી છે? અહીંયા પેલી પરંપરાની વાત સમજાવતી હતી ને, એટલે પરંપરા માટે થઈ છે. એટલે અહીંયા એમ કહેશે કે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ જે થાય એ પરંપરાએ પણ એ મુક્તિનું કારણ થઈ શકતું. એટલે જેમાંથી કોઈક રીતે પરંપરાએ પણ થતું હોય ત્યારે જ એને એ પરંપરા લેવામાં આવે. અને એ વાત આપણને બીજામાં દર્શાવવામાં આવી, પહેલામાં બતાવવામાં આવી કે નિયમ રહિત પણ સમ્યક્ત્વની પરંપરા પહેલામાં જે કહ્યું છે. પણ અહીંયા એ કહે છે કે ભાઈ થતું જ નથી તો પછી એ પરંપરાએ પણ એમાં મુક્તિનું કારણ નથી. તો પરંપરા સમજાવવા માટે તેને અહીંયા મૂક્યું. પણ મૂળ વાત પરંપરા એમાંથી સમજાવ્યા કરતા મૂળ એનું તત્વજ્ઞાન છે એ ઘણું ઉપયોગી થાય તેવું છે કે જેનાથી બંધ થાય એનાથી મુક્તિ થાય. કોઈ પણ ક્રિયા કરીએ, કોઈ પણ ભાવ કરીએ ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે આ ક્રિયા અથવા આ ભાવ છે કરું એનાથી શું થશે? એનાથી શુભનો બંધ પડશે કે અશુભનો બંધ પડશે? કે એ શુદ્ધ ભાવ છે આત્મામાં જવાનો ભાવ છે? જો એમ થાય કે ના આત્મામાં તો ટકી રહેતા આના આ તો શુદ્ધ ભાવ છે, તો એનાથી શુભનો બંધ પડશે, એનાથી નિર્માણ કરો, એનાથી નિર્માણ કરો. એટલે અહિયાં તો ક્રિયા લીધું, ક્રિયા થી ક્યારે પણ થાય. ભાવમાં શુદ્ધ ભાવ કેવી રીતે કરવો એ જ વિચાર કરવામાં આવે છે. જેને શુદ્ધ ભાવ યોગ્યશ્રી જે વાત છે એને વારંવાર વિચાર કરવામાં આવે છે એને પણ શુદ્ધ ભાવ. પણ એમાં આપણે કોઈ એક પ્રકારે ક્રિયા ના કરતા હોઈએ અને શુદ્ધનો પુરુષાર્થ કરતા હોઈએ તો એ શુદ્ધ ભાવ જે છે તે અપેક્ષાએ એક અપેક્ષાએ જોવા જઈ છે તો એ ઉપયોગી છે. એ ભાવ જે છે એના દ્વારા નિર્માણ નહીં થાય, એના દ્વારા નહીં થાય, પણ એને લીધે થઈ અને આપણે વિભાવ ભાવમાં જતા અટકીએ, એવા અશુદ્ધ ભાવમાં જતા અટકીએ અને નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે એ સહકારી કારણ બનશે. તો આત્માના જ વિચાર કર્યા કરતા હોઈએ તો એ વિચાર માત્રથી કંઈ આત્મામાં જવાશે, જયારે ઉપયોગ શુદ્ધ થઈને આત્મા સાથે જોડાશે ત્યારે આત્મામાં જવાશે. પણ વિકલ્પરૂપ જે દશા છે તો પણ એ દશા સહકારી કારણ છે. વ્યક્તિને વચનામૃતમાં આપણે કહ્યું છે કે ગુફામાં જવું હોય તો ગુફાના દ્વાર તો એ વાહનોમાં જાય, પણ પછી અંદર જાય ત્યારે એ વાહનોને છોડી અને ગુફામાં પ્રવેશ કરે. ગુફાની અંદર જવું હોય તો ગુફામાં જાય કેવી રીતે, તો એ પોતાને ઘેરેથી નીકળે તો ગુફા તો ક્યાંય જંગલમાં ક્યાંય હોય, કેવ ગુફા એટલે કેવ, કેવમાં જયારે જાય ત્યારે ઘેરેથી નીકળે તો પોતાના વેહિકલમાં જાય, પણ પછી એ કેવમાં કેવથી પહોંચ્યા પછી કેવની અંદર એન્ટર થાય ત્યારે ત્યારે તો એનું વેહિકલ લઈને અંદર નથી જતું, વેહિકલને બહાર રાખે. તો એ રીતે સમજાવ્યું કે મારા દ્વારની વાત થઈ સમજાવ્યું કે જયારે આત્મામાં જાય છે ત્યારે આત્મા સુધી એ વિકલ્પો સાથે જાય છે, પણ પછી અંદર પ્રવેશે છે ત્યારે વિકલ્પો બહાર રહી જાય છે, એનો ઉપયોગ જે છે તે આત્મા સાથે જોડાય છે. એ રીતે આત્મામાં પ્રવેશ છે, આત્મામાં જાય છે. એ વાતને આપણે યાદ કરીએ છીએ તો એ રીતે આપણને સમજાય છે કે કોઈ પણ વિકલ્પરૂપ અવસ્થા વિકલ્પ સહિત જે ક્રિયા છે તેના દ્વારા આત્મામાં જવાય એના નિર્માણ પ્રાપ્તિ થાય છે. પણ જો એ શુદ્ધના પુરુષાર્થના જે ભાવ છે એને અનુલક્ષીને એ વિકલ્પ રહ્યા છે તો એ સહકારી કારણ થાય, ગુફાના દ્વાર સુધી પહોંચવા માટેનું કારણ થાય. અહીંયા તો ક્રિયા લઈ અને વાત સામાન્ય સમજાવી છે તે સમજાવ્યું, એમાં મુખ્ય વાત એ કરી કે જે કર્મનો આશ્રય કરાવનારી ક્રિયાઓ છે ક્યારેક પરંપરાએ પણ નિર્વાણની પ્રાપ્તિ માટેનું કારણ નથી. એટલે આશ્રવ છે એને છોડવા, જેના કર્મનો ભંગ થાય જેવા કેવળ જ્ઞાન, આ જ્ઞાન ના અહીંયા કે છે કે આ મતિશ્રુત અવધિ મનપર્ય કેવળ જ્ઞાન અભેદરૂપ સાક્ષાત મોક્ષ કારણ અભૂ પડે એમાં પછી આ લેવાયું છે ક્યાંથી, જો કે સિદ્ધિ સમયસારની ગાથા 215 સિદ્ધિ સમયસારમાંથી ગાથા 215 215 પેજ 304 અને જયસેન આચાર્ય નીતિકા ત્યાંથી આ વાત લીધી છે. જયસેન આચાર્ય નીતિકામાંથી લીધું છે કે મતિશ્રુત અવધિ મનપર્યને કેવળ જ્ઞાન અભેદરૂપ સાક્ષાત મોક્ષ કારણ છે, એને સાક્ષાત મોક્ષ કારણ કહે. જ્ઞાન છે એટલે એને મોક્ષનું કારણ કહે અને અભેદરૂપ ભેદ વિના એ મોક્ષ કારણ છે. મોક્ષનું કારણ કેવી રીતે થાય, અભેદરૂપ મોક્ષ કારણ ક્યાં કહ્યું છે, કેવળ જ્ઞાન છે તે તો મોક્ષનું કારણ છે આપણે જાણીએ છીએ, કેવળ જ્ઞાનને આપણે મોક્ષનું કારણ જાણીએ છીએ. કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછી જીવને કોઈ પછી કસાય ભાવ રહેતા નથી, કર્મના બંધન થતા નથી, નિદ્રા થતા જે 4000 કર્મ બાકી રહ્યા છે એનો પણ ક્ષય થતા પછી બુદ્ધિની દશા આવે છે, નિર્મતિ રૂપે આને ચોથમાં પછી સિદ્ધ થાય છે. એ કેવળ જ્ઞાન થયા પછી એ ખરેખર તો એક મુક્ત કારણ બને. પણ અહીંયા તો આગળ બધી શક્તિ બનાભર્ય કેવળ પ્રાણ અભેદ રૂપ, અહીંયા અભેદ રૂપ કહીને એક વાત એમ કહેવી છે કે પછી એવા ભેદ પડી શકે નહીં. કેવળ જ્ઞાનની વાત લીધી એટલે એ જ્ઞાનમાં પછી આવા કોઈ ભેદ ન પડી શકે, બધું જ એમાં આવી જાય. પણ ખરેખર તો જોઈએ તો એ ભેદ જે છે તો કેવળ જ્ઞાન થતા પછી મસ્તિષ્ક સ્થિતિ બન પડ્યો, એ રીતે જ્ઞાન કરવાનું છે. એ બધા ભેદ જે છે મસ્તિષ્કના, એ જે ભેદ છે એ જ્ઞાનનો ઉઘાડ કેટલો છે એ દર્શાવનારા છે. જ્ઞાનનો કેટલો ઉઘાડ છે એને દર્શાવે છે. મધ્ય જ્ઞાન જે છે એ બંને ને આપણે લઈએ તો કેવળ જ્ઞાન નું જાતનું જ્ઞાન અવધિ ને મને પરે જુદી વસ્તુ અતિ અને શુદ્ધ છે. અતિ એટલે ઇન્દ્રિયો દ્વારા જે થાય છે અને એનું પછી એનો અર્થ જે સમજવા આવે છે તે શુદ્ધ છે. એટલે આંખ દ્વારા આપણે જે શાસ્ત્ર વાંચ્યું અને પછી જે શાસ્ત્ર નો ભાવ આપણે અંદરમાં સમજીએ તે શુદ્ધ છે. એટલે જે મધ્ય અને શુદ્ધ જે છે એના દ્વારા એના નિમિત્તે પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પક્ષાસ કરે છે. એટલે એમાં એ સહકારી કારણ થાય છે. બીજી વસ્તુ શુદ્ધ જે છે એ શુદ્ધમાં જે છે તે પોતે અર્થ પોતે જે રીતે સમજે છે પોતે એવું જ્ઞાન કરે છે. એટલે મતિશ્રુત જે છે એ સમ્યક દર્શન જે થાય છે એમાં એ મતિશ્રુત એ ભાવ અંદરમાં એને જ્ઞાનની પર્યાયમાં એને સમજાય છે. જે જ્ઞાન દર્શન જે છે એને શ્રુતમાં એને સમજાય છે. એટલે મતિશ્રુત જે છે એ બંને સાથે હોય છે. શ્રુત છે તે બધી ને શ્રુત સાથે હોય છે. તો એ રીતે એને કેવળ જ્ઞાનની જાતના કહ્યા છે. અવધિક જ્ઞાન ને મને ખબર એ જ્ઞાન તો આમ તો જુદા છે. અવધિક જ્ઞાન તો તમને હોય કે ન હોય જરૂરી નથી કે કેવળ જ્ઞાન કરવા માટે જરૂરી નથી. અવધિક જ્ઞાન એટલે કોઈક લિમિટ સુધી એની સીમા સુધી તમે કોઈક વસ્તુને તમે જોઈ શકો. રૂપી પદાર્થો ખાસ કરીને રૂપી પદાર્થો જ્ઞાન ધર્મે કરી શકો દૂરથી પણ. અને જેલેમાં બેઠા બેઠા અને શ્રદ્ધાગુના કોઈ પદાર્થોને કોઈ ટાવરને કોઈ મકાનને કોઈ વ્યક્તિને તમે જોઈશ રૂપી પદાર્થ સ્નાન કરી સૌથી મનોપર્યાય સ્નાન છે. જે તમામ વ્યક્તિના વિચારો મનમાં ચાલી રહ્યા છે એને જાણી શકાય. હવે જે જાણી શકાય કે ન જાણી શકાય કોઈ જ્ઞાનને સહકારી કારણ. પણ અભેદરૂપ જે જ્ઞાન છે જેમાં ભેદ ન પડી શકે તે ખરેખર સાક્ષાત જ્ઞાન છે એ સાક્ષાત એટલે શરૂઆત જે થાય છે તે પછી અવધિ જ્ઞાન જે છે એ પ્રત્ય છે. અને પરી અને અવધિ જે છે એ લબ્ધિ રૂપે હોય કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત પ્રાપ્ત કરી શકાય છે. તીર્થંકર પ્રકૃતિ આદિ પરંપરા નિર્માણનું કારણ શંકર પ્રકૃતિ આથી પરંપરા નિર્માણનું કારણ છે. આ પણ એ સમયસર ગાથા 121-25 આચાર્ય ભૂમિકામાં પેજ નંબર 180 ગાથા 121 અને 125 એની તીર્થંકર પ્રકૃતિ આદિ વગેરે પરંપરા નિર્માણનું કારણ પ્રકૃતિ જે છે એને પરંપરાએ નિર્માણ સાક્ષાત શંકર પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ ખરેખર જોઈએ તો એ પ્રકૃતિ બંધાઈ એટલે એવી તીર્થંકર નામ પુત્ર જે બંધાયું એ ખરેખર ખરા અર્થમાં એ ન હોય તો પણ મોક્ષ તો થઈ શકે છે. જે એને લીધે થઈને એ મોક્ષ થાય છે પ્રકૃતિ જે શંકર પ્રકૃતિ છે એ પ્રકૃતિ ખરા અર્થમાં મોક્ષનું કારણ નથી. એ તો એ જીવ જે તીર્થંકરનો જીવ છે એ જીવનો જે પુરુષાર્થ છે પોતાના સ્વરૂપમાં પિતાનો જે પુરુષાર્થ છે એ નિર્માણનું કારણ. તીર્થંકર પ્રકૃતિને એટલા માટે એને પરંપરા એ કરતી કે તીર્થંકર પ્રકૃતિ છે તો એનો અર્થ છે કે જે એનો પુરુષાર્થ જે જ પ્રમાણે બાહ્યમાં તીર્થંકર પ્રકૃતિ તીર્થંકર નામ વૃત્ત છે તો અંતરની અંદર એનો એ જીવનો પુરુષાર્થ કેવો હોય સ્વરૂપમાં સ્થિરતાનો અપૂર્વ અનંત પુરુષાર્થ એને વર્તતો હોય પછી એક ખરેખર નિર્વાણ થવા. પાંચમું, આ પણ અડધું વાક્ય લીધું છે, નિયમ સાર માંથી લેવામાં આવ્યું છે. નિયમ સારની ગાથા 51-55 ટીકામાં 51-55 તો કહ્યું છે અહીંયા નિયમ સાર માંથી, વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત ભગવાન પંચ પરમેશ્વરી પ્રત્યેનું ચળતા મલિનતા પ્રગાઢતા રહીત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્ત પણ તે જ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વની એક રીતે વ્યાખ્યા કરી છે કે સમ્યક્ત્વ છે શું. સમ્યક્ત્વની અહીંયા ડેફિનેશન કેવી રીતે બતાવી છે, એવરી ડેફિનેશન બતાવી છે કે વિપરીત અભિનિવેશ રહે. વિપરીત અભિનિવેશ એટલે ખોટી માન્યતા વિના, ખોટી માન્યતા જેમાં નથી એવું શ્રદ્ધા, એવી શ્રદ્ધા જે સિદ્ધિના પરંપરા હેતુ, જે સિદ્ધિ કરાવે એ સિદ્ધિ માટેનો પરંપરા એ હેતુ બને તેવું ભગવંત પંચ પરમેશ્વર પ્રત્યેનું ચળતા મલિનતા અગાડતા રહે. એટલે પંચ પરમેશ્વર પ્રત્યેની એની જે શ્રદ્ધા છે એમાંથી એ ચડી ન જાય, એની શ્રદ્ધામાંથી એ જીત ન થાય. એની પંચ પરમેશ્વરની જે જેવી છે તેવી શ્રદ્ધા એને જળવાય છે, એટલે ચડતા પણ નહીં અને મલિનતા પણ નહીં. એમાં કોઈ પણ જાતના મલિન ભાવો વિકારી ભાવો પણ હોય અને અગાઢતા એટલે એમાં સુસ્તપણું પણ હોય નહીં, ગાઢતા હોય કે જેવું છે તેવું પંચ પરમેશ્વર સ્વરૂપ જળ્યા વિના પણ જાતના દોષ વિના સ્વીકાર્યું હોય તે એનાથી ઉપજેલું જે ભક્તિયુક્ત પણ નિશ્ચળ જે ચળે નહીં ફેરવાય નહીં એવું ભક્તિયુક્ત પણ તે જ સમ્યક્ત્વ છે. ભક્તિ કેવી એના ગુણગાન ગાવાનું ભક્તિ વાત લગાડતા રહી ઉપજે નિશ્ચળ ભક્તિયુક્ત પણ એ ભક્તિયુક્ત પણ એટલે એ વસ્તુ ને એમ જ સ્વીકારવાની, એમ જ જાણવાની, એમ જ ભજવાની, ત્યાં એમ જ છે, એમાં કોઈ ફેરફાર નહીં એનું નામ છે. આવી એક સતત બને વ્યાખ્યા એમાં અહીંયા મૂળ વાત છે. એમને તો પેલું પરંપરાની વાત કરવી છે તો અહીંયા પણ આ વસ્તુ અહીંયા મૂક્યા છે. પરંપરા હેતુ એટલે અહીંયા આપણને આ ઉદાહરણ તરીકે લઈ શકાય. તો અહીંયા શું છે પરંપરા હેતુ? તો જે વિપરીત અભિનિવેશ, વિપરીત માન્યતા, ઉપરી માન્યતા વિનાનું શ્રદ્ધા જે છે એવું તે સિદ્ધિની પરંપરા કરાવનારું છે. એ અભિનિવેશ જે છે તે સિદ્ધિ, એની સિદ્ધિ સફેદ સિદ્ધિ પ્રાપ્ત કરાવવાની, એની પરંપરા કરાવવાની. એટલે એ ઊંધી માન્યતારૂપ શ્રદ્ધા એને પરંપરા કરાવવા કહ્યું. એને માટે સમજ હવે એના પછી પ્રશ્ન 429 સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ એ પરંપરા એ ધર્મનું કારણ છે એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે. તેનો શું અર્થ? સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ, આપણે આમ તો કહીએ કે ભાઈ શુભ ભાવ છે તે કોઈ રીતે ધર્મનું કારણ છે નહીં, મોક્ષનું કારણ નથી. શુભ ભાવ છે સમજીનું કારણ નથી. છતાંય કેટલીક જગ્યાએ સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ જે છે તે પરંપરા એ ધર્મનું કારણ છે, એ મોક્ષ માર્ગ છે એમ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. તો એનો શું અર્થ? શા માટે કહેવામાં એની સ્પષ્ટ ઉત્તર આપે છે. સમ્યક દ્રષ્ટિ જીવ લીધો છે, સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ. મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવને તો કહેવાય નહીં. મિથ્યા દ્રષ્ટિનો શુભ ભાવ છે એ તો પરંપરાએ પણ ધર્મનું કારણ નથી. અને આ જે સમ્યક દ્રષ્ટિના શુભ ભાવને પરંપરાએ ધર્મનું કારણ કહ્યું ત્યાં એ કથન તો વ્યવહાર નહીંનું કથન છે. એટલે ખરેખર તો એમ નથી, પણ એ ઉપચારથી કહેવામાં આવ્યું છે. અને એ ઉપચારથી કહેવામાં આવ્યું છે, એ એટલા માટે ઉપચારથી કહેવામાં આવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ લીધો છે અને સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સમ્યક થઈ છે, સાચી થઈ છે, એની શ્રદ્ધા સાચી વર્તે છે. ત્યારે એને પોતાનું જ્ઞાન જે છે એ જ્ઞાનની પર્યાયમાં એના જે ભાવ શુભ છે એને એ શુભ ભાવ તરીકે જ સમજે છે, એને શુદ્ધ ભાવ સમજતો નથી. પોતાનો ઉપયોગ બાહ્યમાં છે, શુભ ઉપયોગ છે, તો એ શુભ ઉપયોગને શુદ્ધ સમજતો નથી, એટલે એને ભૂલ થવાના અટકવાના કારણ રહેતા નથી, એવી એની સ્થિતિ છે. એટલા માટે એને એ પરંપરા એ કર્મનું કારણ અથવા તો સહકારી કારણ થાય છે એ અપેક્ષાથી મૂળ કહેવામાં આવ્યું છે. અને એ વાત અહીંયા ઉત્તરમાં સમજાવી છે કે સમ્યક દ્રષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જયારે સ્થિર રહી શકતા નથી, ત્યારે એટલે સ્વરૂપમાં સ્થિર નથી ત્યારે બહારમાં આવે છે, ત્યારે રાગ દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે. ત્યારે એને શુભ રાગ હોય છે, દ્વેષ પણ હોય છે, કેમ કે હજી સમ્યક દ્રષ્ટિ જીવ જ એકલો લઈએ અને જો ચારિત્ર વિનાની વાત લઈએ તો ગુણસ્થાન ચોથું હોય અને માત્ર અનંતાનું બંદી કસાય એક જ ગયો હોય, અથવા તો સમ્યક દ્રષ્ટિ હોય અને પાંચમે ગુણસ્થાને હોય તો બે કસાય ગયા હોય. પણ સમ્યક દ્રષ્ટિ જે છે તેનું અહીંયા મહત્વ બતાવવું છે, અહીંયા ચારિત્રની વાત નથી કરી. એટલે એ સમ્યક દ્રષ્ટિ જીવ કરે શું, તો કે પોતાના રાગ દ્વેષને તોડવાનો પુરુષાર્થ કરે છે. એને રાગ હવે કરવા નથી, દ્વેષી થવું નથી, પણ એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પણ પુરુષાર્થ નબળો હોવાથી એ અશુભ ભાવ ટળે છે. શુભ ભાવ કરે ત્યારે એને અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ રહી જાય છે. એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી ત્યારે એ બહારમાં રાગ અને દ્વેષને તોડવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એના ભાવો કેવા છે, શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને લઈને એના અશુભ ભાવ ટળે છે, અશુભ ભાવ જાય છે, પણ પેલા શુભ ભાવ રહી જાય છે, ભાવ એ રહી જાય છે. એટલે તેઓ તે શુભ ભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, કે એ શુભ ભાવથી ધર્મ થશે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે એમ માનતા નથી, પણ તેને એ શુભ ભાવ છે તો આ શ્રવજ એ શુભ બંધનું જ કારણ છે, પુણ્ય બંધનું જ કારણ છે, એટલે તેઓ પણ એને એમ જ માને છે, પણ તેને એ આશ્રવ જાણીને ટાળવા માંગે છે. તેથી જયારે તે શુભ ભાવ ટળી જાય ત્યારે જે શુભ ભાવ ટળ્યો તેને શુદ્ધ ભાવ એટલે ધર્મનું પરંપરા કારણ કહેવામાં આવે છે. એટલે ખરા અર્થમાં તો શું થાય છે કે એ સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ છે તે પણ ટળ્યા પછીથી શુદ્ધ ભાવ થાય, એટલે એને એ રીતે પરંપરા કારણ કહેવામાં આવે છે. સાક્ષાત્પણે તો તે ભાવ શુભ આશ્રવ હોવાથી બંધનું કારણ છે, અને જે બંધનું કારણ હોય તે સંભરનું કારણ થઈ શકે નહીં. એટલે અહીંયા આ ઉપચારની વાત કરવામાં આવી છે, અને આવા ઉપચારની વાત શા માટે કરવામાં આવી, કે સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ છે તે પરંપરા એ ધર્મનું કારણ થાય, એ એવું દર્શાવવા માટે કહેવામાં આવ્યું. એ જગ્યાએ ભૂમિકા એવી હોય એટલે એવું દર્શાવવા માટે કહેવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ જે છે અને મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ જે બેની તુલના કરીએ તો એમ કહી શકાય કે મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવ છે એ તો કોઈ રીતે ઉપયોગી છે જ નહીં, સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ છે તે તેના પુરુષાર્થનો એક ભાગ છે. સમ્યક દ્રષ્ટિનો સાચો પુરુષાર્થ ઉપડ્યો છે એ પોતે રાગ દ્વેષ થી રહિત થવા માંગે છે અને સ્વરૂપમાં જવા માંગે છે એવો સાચો પુરુષાર્થ કરે છે, એટલે એના જે ભાવ શુભ ભાવ છે એ વિકલ્પ છે, એ શુભ વિકલ્પ એ બધા એ રીતે એ અપેક્ષા એ સહકારી કારણ છે, એટલે ગુફાના દ્વાર સુધી પહોંચવાના કારણો છે, એ વેહિકલ કહેવાય. પણ એના દ્વારા અંદર જવાતું નથી, એટલે એના દ્વારા અંદર કેમ નથી જવાતું, કેમ કે એ આશ્રવ છે અને એ બંધનું કારણ છે, એના દ્વારા અંતરમાં જવાતું નથી, એને છોડીને અંતરમાં જવાય છે. એને જેમ પેલા વેહિકલને છોડીને ગુફામાં કેવમાં દાખલ થવાય છે એવી રીતે આ શુભ ભાવને છોડીને આત્મામાં જવાય છે. એટલે કોઈ પણ વાક્ય આપણે વાંચીએ સમજીએ ત્યારે એ વાત લેવી જોઈએ કે આવું કેમ કહેવામાં આવ્યું, તો પેલા મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને દર્શાવવું છે કે ભાઈ શુભ ભાવ ન કરવા એટલે અમે તને શુભ ભાવ ન કરવાનું એમ નથી કહેતા, પણ તારા શુભ ભાવ છે એ પણ કેવા છે, સાવ ઢીલા ઢપ છે, એમાંય કઈ વળતું નથી, કેમ કે તું સાચું સ્વરૂપ સમજ્યો નથી, તો શુભ ભાવમાં તું શુભ કરીને કેવા શુભ ભાવ કરવાનો, તને આત્માનું દર્શન નથી થયું તો તારા શુભ ભાવમાં શું મોટો દમ છે, કઈ વાતમાં માલ નથી. જયારે સમ્યક દ્રષ્ટિના શુભ ભાવ છે તે તો આ રીતે ઉપયોગી છે. એટલે કેવું એ હોય કે તું સમ્યક દર્શન પ્રગટ કર, તું એકલું શુભ લઈને બેઠો છે રોજ પૂજા કરવા જાય છે પણ ક્યારેય 5 મિનિટ પણ કોઈ શાસ્ત્ર નો અભ્યાસ નથી કરતો, એના ઉપર ચિંતવન મનન ની કોઈ ચિંતવન મનન કોઈ રીતે શું કરતો નથી. તારા તારી દ્રષ્ટિમાં કોઈ ચિંતવન મનન ની વેલ્યુ જ નથી, તારા મનમાં એની કોઈ કિંમત જ નથી. તું કોઈ જગ્યાએ સત્સંગ કરતો નથી, ક્યાંય સ્વાધ્યાય કરતો નથી, કે પોતે પણ જાતે સમજવાનો પુરુષાર્થ નથી કરતો, તો તને ક્યાંથી સાચી વસ્તુની સમજ આવશે? એટલે સમ્યક દ્રષ્ટિ થવા માટે થઈ, એની પ્રેરણા કરવા માટે થઈને કહે છે કે ભાઈ એ સમ્યક દ્રષ્ટિના સ્વભાવ. એ પછી જયારે દલીલ કરે કે તું ભાઈ આ પણ પૂજા તો કરે છે, તમે કહો છો તો સમ્યક દ્રષ્ટિ પણ પૂજા કરે છે તો હું શુક્રાના કરું, એટલે એને એ સમજાવવું છે કે સમ્યક દ્રષ્ટિના સ્વભાવ છે એ તો એને ઉપયોગી થાય છે પણ તારા સ્વભાવ તો તને કોઈ રીતે ઉપયોગી નહીં થાય, કેમ કે તું તેના દ્વારા સમ્યક દર્શન પણ પ્રગટ નથી કરી શકતો. તારે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે તો એનો પુરુષાર્થ ઉપાડ. માત્ર તું એકલો સ્વભાવ કરીને રહ્યો છે એમ નહીં, એટલે સ્વભાવ છોડવાની વાત નથી કઈ, પણ સ્વભાવને ધર્મ નહીં સમજ, અને સ્વભાવ જે છે તે માત્ર સ્વભાવ છે એવું સમજી અને તું ધર્મમાં પ્રવૃત્તિ કર. લોકો ચીલા ચાલુ કર્યા જ કરે છે, સવારના પોરમાં ઉઠી તરત દોડતા દોડતા જઈ પૂજા કરી ચાંદલા કરી પાછા આવતા રે, તરત પછી ઓફિસ જતા રે. સાંજે પણ એમાં આઠમ છે તો ચાલો આજે પ્રતિક્રમણ કરવાનું છે, ગડગડાવી જાય પ્રતિક્રમણ બોલી જાય અત્યાર. અને ક્યારેક પછી 14 નો કેમ હોય તો એકાદી આંબેલ કે ખાસ નું કરી નાખે, બસ આપણે જૈન છીએ. પણ શું વસ્તુનું સ્વરૂપ, શું આત્મા, એ તો બધું કઈ જાણતો નથી ને જૈન ક્યાંથી થયો. એટલે એવા જીવોને જયારે કહેવું હોય ત્યારે આ બધી વાતો કહેવામાં આવે, પણ એમાં એમ ક્યારેય નહીં સમજવું કે શુભ ભાવ દ્વારા મોક્ષ નું કારણ થાય, એવું ક્યારેય સમજવું. શુભભાવ શુભભાવ જ છે ને, એનાથી બંધનું જ બંધ જ પડે, એ બંધનું જ કારણ છે. આ મોક્ષ શાસ્ત્ર એટલે તો તત્વા સૂત્ર ની આ 7 ની ભૂમિકા એના પાના નંબર 538 ઉપરથી લેવામાં આવ્યું છે. ગુજરાતી મોક્ષ શાસ્ત્ર તત્વા સૂત્ર એ સોનગઢ માંથી પણ પ્રસિદ્ધ થયું છે. રામજીભાઈ એ જે ટીકા લખી છે તત્વા સૂત્ર ની, બહુ સુંદર છે, બહુ મોટું પુસ્તક છે. અને એના 7 ની ભૂમિકામાંથી 7 ની ભૂમિકામાંથી પેજ નંબર 538 ઉપરથી લીધું છે. પોતાની પ્રજ્ઞા ના અપરાધ, પ્રજ્ઞા એટલે જ્ઞાન, પોતાની પ્રજ્ઞા ના અપરાધ, પોતાના જ્ઞાન ની અંદર ભૂલ દોષ હોય એનાથી શાસ્ત્ર ના અર્થ ને તથા આગળ પાછળની ગાથાઓની સંધિને નહીં સમજનારાઓ જીવની અવસ્થામાં રાગ આદિ થવા સંબંધમાં સ્ફટિકના દ્રષ્ટાંત દ્વારા પ્રરૂપણા કરે છે તે સંબંધી ખુલાસો. હવે અહીંયા વાત આખી જુદી લીધી છે. આટલું જે છાપી દીધું છે એ બહુ અહીંયા આની સાથે કોઈ સંદર્ભમાં નથી, પણ પછી જે 430 જે પ્રશ્ન આવે છે ને જે એના સંદર્ભમાં છે, એટલે હવે પછીનો પ્રશ્ન જે છે એના સંદર્ભમાં એ વાત લખી છે. એટલે આપણે 430 ના પ્રશ્નની અંદર જે આવે છે એ વાત લઈએ, એટલે પછી એ વાત કામ છે. શ્રી સમયસાર બંધ 430 પ્રશ્ન 430 શ્રી સમયસાર બંધ અધિકાર ગાથા 278 એમાં સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલ આદિ રૂપે કરાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્યો વડે રાગી આદિ કરાય છે એમ કહ્યું છે. તે ઉપરથી એમ માનવામાં આવે કે જેવો કર્મનો ઉદય હોય તે પ્રમાણે તદરૂપ જ જીવને વિકાર કરવો પડે એવો વસ્તુનો સ્વભાવ છે, તો તે માન્યતા બરાબર છે? મૂળ પ્રશ્ન તો જી હવે આ રીતે આટલો મોટો પ્રશ્ન જ કર્યો છે. શું પ્રશ્ન કર્યો છે બંધ અધિકારમાંથી? કે સ્ફટિક છે, સ્ફટિક એને જેવા રંગની સાથે રાખવામાં આવે એવા રંગની એની અંદર જાય પડે એટલે સ્ફટિક એવો દેખાય. એની પાસે લાલ રંગનું કપડું મૂકવામાં આવે કે લાલ રંગ ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિક લાલ રંગનો દેખાય, જેવો રંગ હોય એવો દેખાય. તો એ રીતે આત્મા જે છે તે આત્મા સ્વભાવે શુદ્ધ છે, જેમ સ્ફટિક પણ શુદ્ધ છે, એમાં કોઈ રંગ છે જ નહીં, એકદમ ટ્રાન્સપરન્ટ છે, છતાં પણ એમાં એ રંગની જાય પડે છે, કલર જે દેખાય છે. એવી રીતે અહીંયા પણ એમ કે આત્મા સ્વભાવે શુદ્ધ છે, તો એની સાથે પણ જેમ પેલા સ્ફટિકની સાથે જે લાલ રંગનું કપડું હતું એવી રીતે જો આત્મા શુદ્ધ આત્મ સ્વભાવ છે એની સાથે એને કર્મ જેવો કર્મ નો ઉદય હોય એને રાખવામાં આવે તો એવી જ રીતે જીવ ને વિકાર કરવો પડે. જેમ પેલો સ્ફટિક લાલ દેખાય છે તો એવી રીતે જીવ પણ એવો વિકાર એને થાય જેવા કર્મ નો ઉદય હોય એ રીતે. એ માન્યતા બરાબર છે એવો પ્રશ્ન કર્યો. સ્ફટિક ના ઉદાહરણ ને લઈને જે આપણે માની લઈએ તો પછી એ રીતે આત્મામાં પણ કર્મ નો ઉદય આવે અને જેવા સંયોગો થાય તો એ સંયોગો અનુરૂપ જ એને પણ વર્તવું પડે. પેલું સ્ફટિક લાલ દેખાય છે, લાલ થઈ જાય છે તો એવી રીતે આત્મામાં પણ એવું થાય, આવો પ્રશ્ન કર્યો છે. આવી માન્યતા બરાબર છે? તો એનો જવાબ આપ્યો છે કે ના, એ માન્યતા જૂઠી છે, એ માન્યતા ખોટી છે. આ વિષયનો ખુલાસો શ્રી સમયસાર નાટક બંધ વારમાં નીચે મુજબ કર્યો છે. જૈસે નાના બરન પૂરી બનાઈ દીથે હે, ઉજ્જવલ વિમલ મુનિ સૂરજ ગ્રાતી હૈ. ઉજ્જવલ ભાષાઈ જબ વસ્તુ કો વિચાર કીજે, પૂરી કી ઝલક સૌ વરન ભ્રાંતિ ભાંતિ હૈ. તૈસે જીવ દરવ કો ઉકલ નિમિત રૂપ તાકી, મમતા સો મોહ મદિરા કી ભ્રાંતિ હૈ. વેદ જ્ઞાન દ્રષ્ટિ સૌ સુવાવ સાધી લીજે તહા, સાચી શુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ હૈ. આ 34મી ગાથા લીધી છે નાટક સમયસર. અને એમાંથી અહીંયા સમજાવ્યું છે, એનો અર્થ એ થાય છે કે જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાંત અથવા સ્ફટિક મણી એની નીચે અનેક પ્રકારના ડોક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ બેરંગી દેખાવામાં લાગે છે. અને જો વસ્તુ
has left the conference.
જીવ દ્રવ્યને પૂતગળ તો માત્ર નિમિત્ત રૂપ છે, પણ તેની મમતાના કારણથી મોહ મદિરાની ઉન્મત્તતા થાય છે તો પણ વેદ વિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ શાંતિ પ્રતીત થાય છે. હવે આ આખું બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે. સામાન્ય અત્યારે હું એટલો પરિચય આપું, પછી આવતી વખતે આપણે આનો વિસ્તાર કરીશું. સ્ફટિકની દશા જે છે તેને તો સ્ફટિક તરીકે જ ગણવી, એ તો શુદ્ધ જ છે. પછી એની સાથે એ રહેવાને કારણે થઈને દેખાય છે તો એ ક્ષણિક અવસ્થા છે, એ એનું અસલી રૂપ નથી, એ મૂળ કંઈ એનું સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ તો એનું શુદ્ધ ઉજ્જવળ જ છે અને એ ઉજ્જવળ જ કાયમ માટે જ છે. પેલું જે છે તો એની સાથે કોઈક વસ્તુ એની નીચે મૂકવામાં આવી એટલે એ લાલ કે લીલું દેખાય છે, પણ એ લાલ લીલું એ સ્ફટિક નથી. એ પેલું જે વસ્તુ એની સાથે રહેલી છે તે લાલ લીલી છે, એમ ભેદ કરીને બરાબર સમજવું કે સ્ફટિક તો નિર્મળ જ છે, લાલ જે દેખાય છે તે તો પેલું નીચે રાખેલું લાલ કપડું છે. અને આવી જ રીતે જીવ અને દ્રવ્ય, જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય એને પણ એ જ રીતે સમજવા. એટલે પૂતગળ કર્મ જે છે એને કારણે જીવ એ રીતે દેખાય ત્યારે પણ જીવ તો શુદ્ધ જ છે, એ ક્યારેય મલિનતા કે મોહથી કે એનાથી એ લેપાયો જ નથી. જીવની અંદર તો ક્યારે મલિનતા વ્યાપી નથી, એમાં મોહ નથી, કઈ નથી. જીવ તો શુદ્ધ જ છે, એનો એનો સંયોગ રૂપે એ ભલે રહ્યું પણ તો પણ એનાથી જુદો જ છે. અને એવું ભેદ જ્ઞાન કરવું, એવા ભેદ જ્ઞાન દ્વારા જે આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એ તો સુખ શાંતિ સહિત જ છે અને એની એ રીતે જ પ્રતીતિ થાય છે. આ વાત આમાં સમજાવી છે. એ તો એવું જ છે, આત્માનું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ જ છે, ગમે તે પર્યાયમાં હોય, એ સાપની પર્યાયમાં હોય કે ચકલીની પર્યાયમાં હોય, માણસની પર્યાયમાં હોય કે દેવની પર્યાયમાં હોય, એ તો એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે. એ ગમે તે એને કર્મના નિમિત્તે જે કઈ સંયોગો હોય તો એ સંયોગ જનિત અવસ્થા છે, તે છતાં પણ આત્મા તો શુદ્ધ નિર્મળ જ છે. એ વાતને બરાબર સમજીને એવું ભેદ જ્ઞાન કરી અને જો વિચારવામાં આવે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રતિમાં આવ્યા વિગર રહેતું નથી, એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય છે. આ વાત અહીંયા હું તો કહેવી હતી. હવે આપણે મૂળ વાત અહીંની જે છે એના ઉપર આવીએ કે શું આ 430ની અંદર આ સ્ફટિકના જે ઉદાહરણ છે ને આ બધું જે લેવામાં આવ્યું, પણ મૂળ વસ્તુ એ સ્ફટિકના ઉદાહરણને આ બધું કઈ અપેક્ષાથી સમજાવવામાં આવ્યું છે એ બધું બરાબર જ્યાં સુધી આગળ પાછળનો વિચાર ન કરીએ તો પછી એ પોતાના સમજવામાં ફેર પડે, ભૂલ આવે. એટલે અહીંયા સૌથી ઉપર જે વાત કરી કે પોતાની પ્રજ્ઞાના અપરાધથી શાસ્ત્રના અર્થને તથા આગળ પાછળની ગાથાઓને સંધિને નહીં સમજનારાઓ જે છે એ લોકો શું કરે કે એ જીવની અવસ્થામાં રાગ રાગાદી થવા સંબંધમાં સ્ફટિકના દ્રષ્ટાંત દ્વારા પ્રમુખણા કરે છે. એ લોકો આ સ્ફટિકનું દ્રષ્ટાંત છે ને એને ઊંધી રીતે લે છે. જે લોકો આગળ પાછળની વાત સમજતા નથી, એમનો જ્ઞાનનો દોષ છે. તો આ જે સ્ફટિકનો એક્ઝામ્પલ છે એને એ લોકો ઊંધું લે છે. કેવું ઊંધું લે છે કે ભાઈ જેમ સ્ફટિકની અંદર લાલ ને લીધે થઈને લાલા સ્ફટિકમાં આવી ગઈ, એવી રીતે કર્મ જે છે એ કર્મને લીધે થઈને, કર્મની ઉપાધિ ને લીધે થઈને એ જીવમાં આવી ગયું. એટલે જીવ જે છે તે કસાય ભાવે, વિભાવ ભાવે એ વર્તે છે કર્મની ઉપાધિને કારણે. આવું સ્ફટિકનું ઉદાહરણ છે એનો આવી રીતે એ લોકો સમજ કરે છે. તો એના માટે થઈને કેવું છે કે એવી રીતે એ ઉદાહરણ લેવાતું નથી, અને એમ કરીને આ બધું સમજાવવામાં આવ્યું. ના, એમ ઉદાહરણ નથી, કઈ સ્ફટિકમાં પણ આવ્યું નથી અને એ જ રીતે જીવમાં પણ કઈ આવ્યું નથી, બધું ભિન્ન જ છે એ આપણને સમજાયું. તો આજે સ્વાધ્યાય આટલા સુધી રાખીએ છીએ આપણે, અને હવે પછી આગળનો સ્વાધ્યાય કરીશું. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.